कुक्षिरत्नम् शब्दजेतरवात्मजम् राजचंद्रमहं वंदे तत्वलोचनदायकम् प्रभुतत्वलोचनदायकम्
श्रीमद् राजचंद्र वचनामृत जी आंक 383 मुंबई जेठ 1948। विचारवान पुरुष ने केवल क्लेश रूप भासे छे एवो आ संसार तेने विषय हवे फरी आत्मभावे करी जन्मवानी निश्चल प्रतिज्ञा छे। त्रणे काल ने विषय हवे पछी आ संसार नु स्वरूप अन्यपणे भाष्यमान थवा योग्य नथी अने भासे एवं त्रणे काल ने विषय संभवतु नथी। अत्रे आत्मभावे समाधि छे, उदय भाव प्रत्ये उपाधि वर्ते छे। कोई मुमुक्षु उपरनो पत्र छे, संदर्भ नथी। परंतु कृपाणुदेव पोतानी जे अंतरंगनी अंदर झूरणा चाले छे ए वात अहींया मूके छे। सूत्र बहु विचारणीय छे के विचारवान पुरुष ने केवल क्लेश रूप भासे छे एवो आ संसार तेने विषय हवे फरी आत्मभावे करी जन्मवानी निश्चल प्रतिज्ञा छे। अमारे हवे आ संसार में जन्मवू नथी एवी प्रतिज्ञा लईए छे। 128 एमणे वात मूकी थी कि आ एवो कोई काळ संभळतो नथी कि ज्यारे आ जीवे परिभ्रमण न कर्युं होय। अने ए पत्रमां बधुं लख्या पछी एक वाक्य मूक्युं हतुं कि तो आ परिभ्रमणना प्रत्याख्यान लई शकाय, मारे परिभ्रमण करवू नथी एवा प्रत्याख्यान लई शकाय, पथखान लेवाय। आ पत्रनी अंदर आ अंतरनो अवाज कहे छे कि हवे आत्मभावे करीने तो जन्मवू नथी, बीजा कोई भावे उदय भावे संसार प्राप्त थतो होय तो भले, पण आत्मभावे करीने तो जन्मवू नथी आ संसारमां। आ संसारनो कोई हिसाबे हवे अमने आना प्रत्ये लेश मात्र पण प्रीति नथी, रस नथी, रुचि नथी, गमो नथी। कोई पण प्रकारनो संसार कोई रीते सुखदायी छे, हेतुरूप छे, कल्याणकारी छे आवी कोई वात हवे कोई अपेक्षाए नथी। पण तारे आ वखते तू भाड़ाना घरमां रहे छे तो हवे तने अमे घरनुं घर अपावीशुं, बंगलो अपावीशुं। बोल, संसारमां जन्मवू छे? आ वखते तू नोकरी करे छे, तू आवते वखते सेठ होईश, धंधानो मालिक हईश, कॉलेजनो प्रिंसिपाल हईश, ट्रस्टी हईश। બોલ, જન્મવું છે? કારખાનાનો માલિક હઈશ? સાહેબ નહીં, અરે પણ તને પ્રમુખ બનાવીએ તો શહેરનો, દેશનો, દુનિયાનો, સંસારમાં જન્મવું છે? નકાર આવે ત્યારે આખા સ્વરૂપનો વિચાર કરીને, જે નકારનો રણકો છે કે આત્મભાવે કરીને તો આ સંસારમાં હવે જન્મવું જ નથી, આવી અમારી પ્રતિજ્ઞા છે। ઉદય ભાવની વાત જુદી છે, પૂર્વે કોઈ બંધ બાંધ્યા હોય, અત્યારે પણ કોઈ આયુષ્યનો બંધ બંધાઈ ગયો હોય અને જન્મ ધારણ કરવો પડે। પરંતુ જો તમે અમારી ઈચ્છાની વાત કરતા હો, અમારી રુચિની વાત કરતા હો, અમારી પસંદગીની વાત કરતા હો, અમારા ગમા અણગમાની વાત કરતા હો, તો વાત સ્પષ્ટ છે, જવાબ પણ સ્પષ્ટ છે। આપણો જવાબ સ્પષ્ટ હોતો નથી। વાત સ્પષ્ટ છે પણ આપણો જવાબ સ્પષ્ટ નથી કે આ સંસારમાં હવે જન્મવું જ નથી, આવી પ્રતિજ્ઞા છે મારી। કારણ કે એટલો સંસાર પ્રત્યેનો નકાર હજુ આપણને આવ્યો નથી, એટલે અલ્પ પણ સંસાર સુખ પત્રાંક 254 આ સંસાર વિશે અલ્પ સુખની પણ હજી ઊંડે ઊંડે ક્યાંક ખૂણામાં પણ જાણતા અજાણતા પણ હજુ વાસના પડેલી છે કે સંસાર તો મજાનો છે પણ અંતરાય છે ને એ ન જોઈએ. સંસાર તો બહુ મજાનો છે પણ આ એની અંદર પ્રતિબંધ છે ને પ્રતિકૂળતાઓ એ જોઈએ. જીવને સંસારનો પ્રતિબંધ અને પ્રતિકૂળતા જોઈતી નથી પણ સંસાર ઇટ સેલ્ફ જોઈએ છે કે નહીં? તો કે એ તો બરોબર છે. સાધન વિના કેમ જીવાય? હજી આને આ કલ્પના નથી આવતી. સાધન વિના જીવાય? કાંઈ વસ્તુ ન હોય તો ભોગ શું શેનો કરવો? આત્માના સ્વરૂપનો ભોગવટો એ વાત બેસતી નથી. તત્વજ્ઞાનની વાત બહુ વિચારીએ છીએ પણ ઇન્દ્રિયોનું સાધન અને એના 23 વિષયો અને એ વિષયોના અનંતા પદાર્થો, હવે એનો જોગ સંજોગ ન થાય તો શું મજા આવે? ભજીયા ખાવા ન મળે, આઈસ્ક્રીમ ન હોય તો સંસાર વિના બધું તો પછી મજા શું નહીં આવે? આ જીવને કંઈક તો જોઈએ ને, ક્યાંક જવા આવવાનું જોઈએ, કોક હા હોકારો કરે, કોક માન સન્માન કરે, આપણને બોલાવે, ક્યાંક જમણવારમાં જવાનું હોય, ક્યાંક રિસેપ્શનના તેડા હોય, ક્યાંક 5-15 દિવસ થાય, હવે તમે અમારે ત્યાં આવો ને અમે તમારે ત્યાં આવીએ, ખાવ ખાલી પડ્યા છે એટલે ઉબાઈ જાય છે. પોતાથી જ, પોતાના સંયોગોથી જ ઉબાઈ જાય. થાય કા હવે તો આ દિવાળીમાં ક્યાંક નીકળી તો આવે, તને દિવાળી નડી બોલો શું વાંધો આવ્યો? હવે તેમ થાય છે ક્યાંક જાય તો સારું, ક્યાં જવું તારે, ક્યાં જવું છે? વિચારવાન જીવ જે છે એને સંસાર સમગ્ર ત્યાં છોડવો છે, સંસારની અંદર પલટો નથી કરવો. એટલે શબ્દ પ્રયોગ મૂક્યો છે, વિચારવાન પુરુષને કેવળ ક્લેશરૂપ ભાસે છે એવો આ સંસાર. જે જીવ વિચારવાન છે એને આ સંસાર કેવો ભાસે? ક્લેશરૂપ. અને ક્લેશરૂપ પાછો કેવળ, કેવળ ક્લેશ સિવાય આ સંસારમાં કોઈ પરિણામ બીજું આવે નહીં. ચિત્તનો આનંદ આ સંસારમાંથી ન આવે, સ્વરૂપનો આનંદ ન આવી શકે. સંસારનું પરિણામ ક્લેશ અને સંકલેશ જ હોય, બીજું કાંઈ ન હોય. આપણને ક્યારેક મજા આવી જાય છે એ સંકલેશ છે, એ આપણા ધ્યાનમાં આવતું નથી, કારણ કે થોડીક વાર પછી આપણે એનાથી પણ થાકી જઈએ છીએ. જો આનંદ હોય તો એનાથી થાકી જવાય નહીં, પણ ખોટું સુખ હોય, ભ્રાંતિગત સુખ હોય તો એ સુખ લેતા લેતા પણ થાકી જવાય. ચા પીવાની મજા આવે છે, પછી એક કપ આપે, બીજો આપે, ત્રીજો આપે, એલો કેટલી લઈને આવે, એ ભાઈ બસ કરાવે તો ઉલટી થાય છે, ઉપકાવે, કેમ થાકી ગયો? ચામાં સુખ નથી. એ જે તને સુખ લાગતું હતું એ ભ્રાંતિગત હતું, ઉપકો નથી આવ્યો ત્યાં સુધીનું સુખ છે. પરંતુ અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ હોય જીવની અને પોતાના સ્વભાવના સુખનું આનંદની અંદર એ જીવ નિમગ્ન હોય ત્યારે સદાકાળ માટે હોય, સર્વથા હોય. સિદ્ધના જીવો થાકી ગયા હશે, કહેતા હશે કે અમને કોઈક છોડાવો તો ખરા. એટલે સિદ્ધમાં મોક્ષ માર્ગની સાધના ચાલતી હશે કે હવે આપણે કેટલાય વર્ષ ત્યાં અહીંયા આવ્યા છીએ, હવે જરા સંસારમાં આટો ફેરો તો મારી આવીએ. આપણા ઘરના ઘર છે કે નહીં, માથે નડિયા છે કે નહીં, કોઈ આપણા પાડોશી આપણી જમીન દબાવી છે કે નહીં, આપણું બધું હાજું હારું છે ને, એમ સિદ્ધના જીવોને થતું હશે ને. સિદ્ધ ચિલામાં બેઠા બેઠા ફગાવાલા બધા બરોબર છે કે નહીં? ક્લેશ. હે જીવ, આ ક્લેશ સ્વરૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પામ. સૂત્રો તો સરસ છે પણ બેસતા નથી. સ્મરણમાં બરોબર છે, બોલવામાં બરોબર છે, ઉપદેશ આપવામાં પણ ભૂલ થતી નથી. બીજાને સંભળાવવું હોય તો, પણ જાતે અંદરનાને સંભળાવવું છે કે હે જીવ, એટલા માટે કૃપાળુદેવે શબ્દ પ્રયોગ મૂક્યો કે હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ. કોણ કોને વાત કરે છે? હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ, એમ કોણ કોને કહે છે? પોતે પોતાને જ કહે છે. વિરામ પામ, બહુ દોડધામ કરી, નિર્વેદ, જ્યારથી ભ્રાંતિમાં જ પરિભ્રમણ થયું છે એમ જાણ્યું, ત્યારથી જ હે જીવ હવે થોબ, હવે અટક. વિરમણ ભાવના જૈન દર્શનમાં બહુ સરસ કીધું છે. સર્વસંગ પરિત્યાગ તો આવે એ પછીની ભૂમિકા છે, પણ શ્રાવકને, સાધકને, મુમુક્ષુને વિરમણ ભાવના હોય છે. બધા જ પંચ મહાવ્રતના પાપોથી પેલા અટકવું, આને કાં તો સીધું જવું છે ને કાં અટકવાની વાત નથી કરવી. વિરમણ બહુ સરસ શબ્દ છે, ડિક્શનરીમાં જૈન સિવાય ક્યાંય મળતો નથી. અટકવું, હિંસા વિરમણ, ચોરી વિરમણ, જૂઠ વિરમણ, અબ્રહ્મનું વિરમણ, પરિગ્રહ વિરમણ, પાંચે પાંચ મહાવ્રત કદાચ ધારણ ન થઈ શકે તો એનાથી અટકી શકાય કે નહીં? અને અટકવું એટલે ભાગ્યમાં જે છે એ ભલે રહ્યું, મારે કાંઈ વિશેષ હવે જોઈતું નથી. આ અટકવું, જે છે એ બસ છે, બસ એનાથી નિભાવી લેવું. આ સંસારનું પાનું પડ્યું છે તો પૂરું કરવું, પણ અભરખા ખરી, ના અભરખા નથી, વાસના નથી, તૃષ્ણા નથી, કંઈ જોઈતું, ઈચ્છા નથી કંઈ, જે છે એ બસ છે, ચાલશે, બધું ચાલશે. આ અટકવું, આવું ક્યારે થાય કે આપણા જે સંયોગો છે એ બસ છે, હવે આપણને રખડાવવા માટે બસ છે, હવે વધારે ક્યાં ઊભા કરવા? તો જેને મોક્ષની, પરમાર્થની સાધના કરવાની ભાવના છે એને નવા નવા અંતરાયોને બોલાવવા, નવી નવી મુશ્કેલી ઊભી કરવી, નવા નવા પ્રોબ્લેમ્સ ઊભા કરવા કે ભાઈ જે છે એ બહુ થયું, હવે આટલેથી હવે બસ કરો, આવું થયું, એમ જીવને કહે છે. નિર્વેદ ભાવ આવવો જોઈએ. નિર્વેદ ભાવ એટલે હે જીવ હવે બહુ થયું, સંસારનો પ્રસંગ અને પ્રકાર હવે બહુ થયા, જે છે એ બસ છે, હવે નિભાવી લે. કારણ કે એ બંધના કારણ છે, પરિભ્રમણના કારણ છે. વિચારવાન પુરુષ છે એને માટેની આ વાત છે. એટલે આપણને જરા અહમને ચોટ લાગે કે અમે બધાએ વિચારવાન છો, તમે અમને બોકા સમજો છો. અમે બધા વિચારવાન છીએ, વિચાર વિચાર વિચાર, આ વિચાર આડે તો અમે સાધના નથી કરી શકતા. અમે તો એટલા બધા વિચારવાન છીએ. જ્ઞાની કહે છે એ બધા વિચાર નથી, તરંગ છે, કલ્પના છે, જલ્પના છે, અનાદિના અસંસ્કારોનું જોર છે. તારા આટલા બધા વિચાર છે ને જે, એ જોર છે, સમ્યક વિચાર ક્યાંય નથી. કારણ કે સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ કર્યા સિવાય વિચાર ઘણું કરીને ઉત્પન્ન થતો નથી. 706 વિચારની ઉત્પત્તિ શેમાંથી થાય? બોધમાંથી, સત્પુરુષના બોધમાંથી, જ્ઞાનીઓના વચનમાંથી, એના ઉપદેશમાંથી વિચાર થાય. જીવ કોઈ કલ્પનાથી વિચાર કરે એ વિચાર નથી, અવિચાર છે, અવિચાર છે. એ અવિચાર છે એ વિકલ્પને જન્માવે, વિકલ્પ સંકલ્પની ધારાને જન્માવે. જેટલા વિચાર વસશે, જેટલા છાપા વધારે વાંચીએ, જેટલા મેગેઝિન્સ વધારે વાંચીએ, જેટલા ડાયરામાં વધુ જઈને બેસીએ, અને જેટલો આપણા ઘરે જેટલો ડાયરો વધુ કરીએ, વિકલ્પ વધે કે શાંત થઈએ આપણે? પારકી, પંચાત, ચોવટ, ગામ ગપાટા, એમાં શું થાય? વિકલ્પ વધે કે જીવમાં નિશ્ચયાત્મક સ્વરૂપ થાય? વિકલ્પ વધે. જ્ઞાની કે છે વિચાર નથી. આપણે બ્રહ્મણા મોટી ભ્રાંતિ છે કે મને તો બહુ સરસ વિચાર છે મારી પાસે તો, અને ઘણી વાર તો એમ થાય કે મારું મને કોઈ સમજતું જ નથી. જો મારી પાસેથી વિચાર લઈએ તો એને એ ઉકેલ આપું, દર સમસ્યાનો હરેક સમસ્યાનો ઉકેલ મારી પાસે છે. આવો તો પોતાની જાતને વિચારવાન માને છે. જ્ઞાની કે છે આના જેવો ગાંડિયો કોઈ નથી દુનિયામાં, કારણ કે અવિચારને વિચાર માને, તરંગને વિચાર માને, કલ્પનાને વિચાર માને, જલ્પનાને વિચાર માને, જેને કોઈ સતનો આધાર નથી, જેને કોઈ અનુભવનો આધાર નથી, જેની પાસે કોઈ અનુભૂતિ નથી. તો શાબ્દિક વ્યવહાર એ વિચાર નથી. જ્યાં અંતરંગનું ઊંડાણ નથી, જ્યાં તત્વની કોઈ ગહનતા નથી, જ્યાં સતનો પડછાયો પણ નથી, તો સંતના વચન વગર વિચાર શેમાંથી તને આવ્યો? તો આપણો વિચાર તો આપણા અજ્ઞાનમાંથી આવ્યો. શેમાંથી આવ્યો? જો બોધમાંથી આવે તો જ્ઞાનમાંથી આવે, અને આપણામાંથી આવે તો શેમાંથી આવે? અજ્ઞાન. જગતના અભિપ્રાયને જોઈને જીવ પદાર્થનો બોધ પામ્યો છે. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી પદાર્થનો બોધ પામે છે તે જીવને સમ્યક દર્શન થાય છે. હવે આપણી પાસે બોધનો આધાર શું? જગત કે જ્ઞાની? જગત. આટલો બધો બોધ આપણી પાસે ખૂબ હોય, કોઈ આપણે કે આ માણસ તો જો કેટલો નોલેજેબલ છે, અરે જીવતી જાગતી ડિક્શનરી જોઈ લો, જીવતો જાગતો એન્સાયક્લોપેડિયા જોઈ લો, અરે દરેક વસ્તુનું એની પાસે નોલેજ છે, બહુ નોલેજેબલ છે, એનો આધાર શું? જગત, અજ્ઞાન. તો એમાંથી ઉપજેલો વિચાર કેવો હોય? મુક્તિનો હોય કે બંધનનો હોય? શાસ્ત્રીજી ઘણા ઘણા શાસ્ત્રો વાંચીને પારંગત થયા હતા, અને નાના ગામડાની અંદર આવો એક ડાયો માણા પોતે બેઠા બેઠા દાંતણ કરે. પણ એક દિવસ શું બન્યું કે ઓલા ગોકળીની ભેંસ જાતી હતી ને, એના શિંગડામાં એણે માથું નાખ્યું અંદર. મોટી ભગરી ભેંસ હતી અને આવા મજાના શિંગડા ફર્સ્ટ ક્લાસ હતા, અને આણે અંદર નાખ્યું, અને પછી તો બાપો મારી થઈ ગઈ. એવો ફસાણો, રાડા રાડ રાડા રાડ. ઓલા ભરવાળો બધા દંડા લઈને દોડ્યા, ભેંસને માંડ પકડી હાચવી અને શાસ્ત્રીજીને એમ કેમ બહાર કાઢ્યા. કાંઈ વાગ્યું તો નથી ને, બચી તો ગયા ને, બધું કર્યું. પછી એક ભરવાડની જે માલિક હતો ને, એનાથી રહેવાનું નહીં. એ કે હારું સાહેબ, બધી વાત તો હાચી, પણ મને સમજ ન પડ્યું કે તમારા જો વિચારવાન માણસ આ ભેંસના શિંગડામાં માથું ઘાલે. બીજા તો એમ જ્યાં કે છોકરાઓ તો છોકર મત કરે ને, ચડી જાય ભેંસ ઉપર ને બધું કરે, ઘોડો કરવો હોય કે. પણ શાસ્ત્રીજી, તમારા જેવો વિચારવાન પુરુષ, જ્ઞાની માણસ, તમે તો ગણાની છો. બિચારો શું કે, તમે તો ગણાની છો, આખા ગામને તમે માર્ગદર્શન આપો છો, આ તમે આ ધંધો કર્યો? કઈ સમજાણું નહીં કે મને? આવું શાસ્ત્રમાં તો ક્યાંય આવતું નથી, તમારી કથા વાર્તામાં. એટલે કે મૂર્ખા, શું મેં વિચાર વિના તારા ભેંસના શિંગડામાં માથું નાખું છું? મેં વિચાર વિના કર્યું તો એમ તું સમજાવશ? મેં કઈ મારી બુદ્ધિ ગીરો મૂકી હતી? અરે 6 મહિના સુધી વિચાર કર્યો, રોજ દાંતણ કરવા બેસું, રોજ તારી ભેંસ નીકળે, રોજ એના ભરાવદાર શિંગડા જોઉં, મને એમ થાય કે આ શિંગડાની સાઇઝ કેટલી, મારી સાઇઝ કેટલી, આમાંથી પસાર થાય કે નહીં, સીધે સીધું નીકળી જવાય કે નહીં. આ 6 મહિનાના વિચાર પછી આજે મેં અંદર આ માથું નાખ્યું તો તું એમ સમજતો નહીં કે વિચાર વિના કહ્યું છે? હું તો બધું વિચારીને જ કરું છું. બસ આવા વિચારથી આપણે આ સંસારમાં રહીએ છીએ. બંધનું કારણ કે મુક્તિનું કારણ? વિચારવાન પુરુષને કેવળ ક્લેશરૂપ ભાસે છે એવો આ સંસાર, તેને વિશે હવે ફરી આ ફરી શબ્દ પકડાવવો જોઈએ. બરોબર, ફરીનો મતલબ કે હવે થાક્યા, બહુ થયું, બસ થઈ હવે. આ સંસાર, એના ફેરા, આ જન્મ મરણ, આ ગતિ આ ગતિ, આ યોનિ આ યોનિ, નરક તેરેંશ મનુષ્ય દેવ, શું હવે કરવું? આમાં કેટલો કાળ, કેટલા જન્મ મરણ, અનાદિ કાળથી અને અનંત જન્મ મરણ, એક એક ક્ષેત્રમાં, એક એક પ્રદેશે, એક એક યોનિમાં, એક એક ગતિમાં, ફરી હવે આનંદ કરવું. નો મોર. આ ફરી શબ્દ બરોબર પકડાઈ જવો જોઈએ. સંસાર ક્લેશરૂપ છે, ફરી આ સંસારમાં હવે આપણે જન્મવું નથી. આ પહેલો નિર્ણય મુમુક્ષુને સંસાર પ્રત્યેનો થાય, કે એક વિચાર મેં કરી લીધો કે સુખ સંસારમાં તો નથી, પછીની વાત પછી. પણ એક તો પાકી વાત કરી, નિશ્ચયાત્મક સ્થિતિમાં આવ્યો, આ સંસાર તેને વિશે હવે ફરી, હવે અને ફરી આત્મભાવે કરી જન્મવાની નિશ્ચળ પ્રતિજ્ઞા છે. કેમ કે નિશ્ચય કેવો થયો છે, ત્રણેય કાળને વિશે હવે પછી આ સંસારનું સ્વરૂપ અન્યપણે ભાષ્યમાન થવા યોગ્ય નથી, અને ભાષે એવું ત્રણ કાળને વિશે સંભવતું. આ અમારો નિશ્ચય છે. સંસારનું જે સ્વરૂપ અમે વિચાર્યું જ્ઞાનીઓના બોધથી, જ્ઞાનીઓના ઉપદેશથી, જ્ઞાનીઓની આગમ વાણીથી અમે સંસારનું જે સ્વરૂપ વિચાર્યું એનો નિર્ણય બહુ પાક્કો વર્તે છે કે આ સંસારનું સ્વરૂપ અન્યપણે ભાષ્યમાન થવા યોગ્ય નથી. હવે કોઈ બીજી જગ્યાએ કોઈ કહે કે ના ના તારી ભૂલ થઈ ગઈ, એમ તો સંસારમાં ટેસડો છે, હો હાવ કઈ દુઃખ છે એવું નથી, હાલ મારા ભેગો આપણે હિલ સ્ટેશન ઉપર ફરવા જાય, ફાઈવ સ્ટારમાં રહીએ, હાવ એવું નથી હો. તો કે ના, આ નિશ્ચય મારો એવો છે કે ઇન્દ્રાદિક પદવી વાળો સંસાર હોય તોય ન જોઈએ, અને ચક્રવર્તી પદ વાળો સંસાર હોય તો પણ ન જોઈએ. નિશ્ચય પાકો છે, એ હોય તોય ક્લેશ છે. ચક્રવર્તીનો સંસાર પણ ક્લેશરૂપ છે, ઇન્દ્રાદિકનો સંસાર પણ ક્લેશરૂપ છે, અને તિરેંચમાં તું મને સિંહ કે હાથીનો ભાવ આપતો પણ ક્લેશરૂપ છે, નારકીમાં તો કોઈ વાત જ નથી. મનુષ્યમાં ચક્રવર્તી બનાવ કે સ્વર્ગની અંદર ઇન્દ્ર બનાવ, સંસારનું સ્વરૂપ અન્યપણે ભાષ્યમાન થવું યોગ્ય નથી. હવે અમારો નિશ્ચય સંસાર માટેનો છે, આ પાકો છે, ત્યારે આવી પ્રતિજ્ઞા લેવાય. જરાક ડગુમગુ હોય તો પ્રતિજ્ઞા લેવામાં આગાર પૂછ્યો કે તમારે આગાર કેટલા હોય એની અંદર, તે તું આગાર લેવા આવ્યો છો કે બધા લેવા આવ્યો છો એ નક્કી કર. હા, એ પછી હાજે માંદે આવીએ ગીએ બહાર ગીએ આ છે તે છે બધું હાલે, એને લક્ષ્યના ઉપર હોય આગાર ઉપર કે બાધા ઉપર હોય, એ બાધા કરતા એને આગારમાં મજા આવે છે કે આ પછખાણ લેવાના, પણ આવું આવું હોય તો છૂટ. હા તો બરોબર, હવે બરોબર, અમારી કસોટી કરે એવું અમારે કઈ જોતું નથી, ટસડો પડે બધો, જલસો હોય તો વાંધો નહીં. એટલે કયો ડોક્ટર ગમે, શરીરમાં દર્દ ઘણું વિકાર કરી ગયું છે, જોર કરે છે, છતાંય ડોક્ટર કયો ગમે, વૈદ કયો ગમે, કે જે આપણને કહે કે તારે ભાવે ખાવાની છૂટ, જલસો થઈ ગયો, અને પછી ગામ આગળ વખાણ કરો, બહુ મજાનો માણસ, ઘણો નોલેજેબલ, નિદાન પાકું, અરે એને તારું નિદાન કર્યું કે આ સ્વાદનો રસિયો છે, મરતો હોય તો મરે, આ ક્યાં કોઈ અમરપટો લઈને આવ્યો છે, તો ઈ શું કેમ બદનામી લીએ, અને મહિને દાડે 500,000 રૂપિયા તું દેશ દવાના તો દઈ દે ને, હું ધંધો લઈને બેઠો છું, હે ભાવતું તું ને ભાઈ દે, કીધું મજા આવી ગઈ. એમ સંસારની અંદર જો કોઈ એમ કહે કે આવું છે તો આપણને એ જલસો આવી જાય, પણ આ તીર્થંકર, આ સર્વજ્ઞ, આ અરિહંત, આ નિર્ગ્રંથના માર્ગમાં ગમે તે સંપ્રદાયમાં જશો ક્યાંય સંસારનું અનુમોદના છે. અધ્યાત્મ માર્ગની અંદર સંસારની અનુમોદના નથી. અને ભાષે એવું ત્રણ કાળને વિશે સંભવતું નથી. આ નિશ્ચયની પરાકાષ્ઠા કે આજે તો નહીં પણ ત્રણેય કાળમાં અમે સંસારમાં પરિભ્રમણ કદાચ કરતા હશું તોય અમને આ તો ભાસવાનું જ નથી, એટલે આ સંસાર તો છોડવો જ છે. આ ભાવ દ્રઢપણે જેનો વર્તે છે એને કૃપાળુદેવે મુમુક્ષુ કીધો કે સર્વ પ્રકારની મોહાશક્તિથી જે મુંજાય અને એક મોક્ષને વિશે જ યત્ન કરે તેને મુમુક્ષુતા કહીએ છીએ. 254. હવે સર્વ પ્રકારની આવી ગઈ મોહાશક્તિ, એટલે અમને ઇન્દ્રાદિક પદવીનો મોહ પણ નથી, અમને ચક્રવર્તીની પદવીનો મોહ પણ નથી, અમે નૃપતિ થઈએ, નગરશેઠ થઈએ, શ્રેષ્ઠી થઈએ, સાહેબ કશું જ નહીં, આ સંસારની કોઈ પણ પરિસ્થિતિ માન્ય નથી. અને હવે ત્રણ કાળને વિશે પણ આમાં કઈ ફેરફાર થાય એમ નથી, આ નિશ્ચય બદલાય એમ નથી. સંસારના સ્વરૂપનો વિચાર જેને આવો કર્યો છે, આને પદાર્થનો વિચાર, તત્વ વિચાર કહેવાય. તત્વ વિચાર એટલે શું? કે સંસાર બાબતમાં તત્વથી વિચાર કરો તો તત્વથી વિચાર કરતા લાગે કે આ પરિભ્રમણરૂપ સંસાર એ જીવને સુખનું, હિતનું કે કલ્યાણનું કારણ નથી. આવો વિચાર જે કરી શકે છે ને વિચારવાન જીવ કીધો છે, એટલે આપણે ભ્રાંતિમાં ન રહેવું કે આપણે વિચારવાન છીએ. વિચારવાન પુરુષ એને કેવળ ક્લેશરૂપ ભાષે એવો આ સંસાર, આ સંસારનું સ્વરૂપ અન્યપણે ભાષ્યમાન થવા યોગ્ય નથી. હવે મારે ભૂલ થાય એમ નથી, હવે કોઈ સંસારનું બીજું સ્વરૂપ બતાવે તો પણ મને ભ્રાંતિ થાય નહીં. આવી નિશ્ચળ મનસ્થિતિ અને ભાષે એવું ત્રણ કાળને વિશે સંભવતા નિશ્ચયની પરાકાષ્ઠા કે હવે તો ત્રણ કાળમાં આ બનવા યોગ નથી. અત્રે આત્મભાવે સમાધિ છે, ઉદય ભાવ પ્રત્યે ઉપાધિ વર્તે છે. જો અમારા આત્માનો આત્મભાવ કહો, અમે અમારા નિજ ભાવમાં જે છીએ એમાં તો અમને સમાધિનો ભાવ છે, સમાધિસ્થ છીએ. સંસારમાં હોવા છતાં, કારણ કે સંસાર વિશેનો અમારો નિશ્ચય પાક્કો છે કે આ અમારા સુખનું, કલ્યાણનું, હિતનું કારણ નથી, એટલે આ સંસાર વિશે હવે અમને કોઈ દ્વિધા નથી. ખ્યાલ આવે છે? દ્વિધા નથી, એટલે કદાચ સારું ને કદાચ ખરાબ એવો કોઈ હજી વિકલ્પ નથી. જેને દ્વિધા છે એ સંસારને સુધારવાનો પ્રયત્ન કરે. ખ્યાલ આવે છે? વાત બેસે છે? જેને દ્વિધા છે એ સંસારની અંદર મુશ્કેલી છે એટલે ખરાબ લાગે છે, બાકી સંસારમાં કઈ વાંધો નથી. આપણે મુશ્કેલી દૂર કર નાખી, આપણે લાગવગ છે ને પોલીસ ખાતાની, ઇન્કમટેક્સ વાળાની, પ્રધાનની, ગાંધીનગરની, આપણે કેટલા બધા ભાઈબંધ જોરદાર છે. દ્વિધા વાળો એની મુશ્કેલી, એની બાધા, એની અડચણ એ દૂર કરવા પ્રયત્ન કરે અને થઈ જશે પછી તો બધું ઓકે છે, ઓલ લીલા લહેર છે બસ, પછી તો એને સંસાર જેવું કોઈ સુખ નથી. ના, એ વાત નથી કીધી અહીંયા. અહીંયા તો કહે છે કે સંસાર વિશેનો ભાવ તો અમારો નક્કી થઈ ગયો, ત્રણ કાળને માટે હવે થઈ ગયો. શું? કે આ તો કેવળ ક્લેશરૂપ છે, કેવળ ક્લેશરૂપ, સાતારૂપ નથી, સમાધિરૂપ નથી, શાંતિરૂપ નથી. સંસાર અને શાંતિ એ બે ન બને, સંસાર અને સમાધિ એ બે ન બને, નિશ્ચિત છે. મુમુક્ષુ જે સ્થિતિ કર્મને કારણે હોય બરોબર, પણ તત્વની દ્રષ્ટિએ નિશ્ચિત છે. એનો નિર્ણય તત્વના આધાર ઉપર છે, એનો નિર્ણય સંજોગોના આધાર ઉપર નથી. સંજોગો બદલાય તો આ બદલાઈ જવાનો, હવા પલટે તો આ પલટાઈ જવાનો. સાધક છે, મુમુક્ષુ છે, શ્રાવક છે, જિજ્ઞાસુ છે, એ તત્વની દ્રષ્ટિ લક્ષમાં લે છે અને તત્વથી નિર્ણયાત્મક સ્થિતિમાં આવે છે તો જ એના પુરુષાર્થને દિશા મળે છે. નહીંતર તો આ બધું પુરુષાર્થ કર્યો, પાછો આમ કરે, પાછો આમ કરે, પાછો આમ કરે, એનો પુરુષાર્થ તો સંસારની અડચણ દૂર કરવામાં વયો જાય, સંસાર ઉભો રહે. વિચારવાન એને જ કહ્યો છે કે જેને આ ભાસે છે, આ નિર્ણયાત્મક સ્થિતિમાં આવી ગયો છે કે આજે ભાસે છે એમ નહીં, ત્રણ કાળને વિશે પણ અન્ય ભાષું સંભવિત નથી, એટલો પાકો નિશ્ચય સંસાર બાબતમાં એણે કરી લીધો છે. એટલે આત્મભાવે સમાધિ છે. હવે મારો આ નિશ્ચય છે તો પછી જે સંસાર છે એ સંસારમાંથી મને સુખની કલ્પના જ નથી પછું, મારી વાતમાં જ બેસતું નથી, તો હું મારી સમાધિમાં જ છું કે જ્યાં સુધી એ છે ત્યાં સુધી છે. ઉદય ભાવે ઉપાધિ વર્તે છે. તો મારી ઉપાધિનું કારણ શું છે? મારો આત્મભાવ છે કે ઉપાધિ છે? ઉદય છે. ઉદય છે તો ઉદય કેટલો ટકવાનો? ઉદય છે એ કાળ વર્તી છે અને મારો આત્મભાવ છે એ ત્રિકાળ વર્તી છે. અને ઉદય છે સમય વર્તી છે, કાળ વર્તી છે. ઉદયનો કાળ પૂરો થઈ ઉદયને સમાપ્ત થયા સિવાય છૂટકો નથી. અરે કદાચ અણગમતો સંસાર જાય એ તો ગમે, પણ ગમતો સંસાર પણ ચાલ્યો જાય રોયકો રોકાય નહીં. બહુ ગમે છે મને આ ઉદય સંસારનો. એ મજાનો અત્યારે તો બૈરા છોકરા ધંધામાં આબાદી બરકત છે, આ છે તે છે. આ સંસાર ઘણો વાલો લાગે છે. એક દસકો ગયો, હજી બીજો દસકો જાય તો સારું. પાંચેક વર આમને આમ કાઢી નાખીએ ને તો સારું. આમ જીવ કે જીવ તો જીવો, આશાના તાતણે જીવ તો જીવ. આ હોઠના ઊંટના હોઠમાંથી જેમ લબડતો હોય ને કે ક્યારે ઓલું પડે હું લઈ લઉં, એમાં જીવ સંસારની અંદર રોજે રોજ પોતાની સ્થિતિ શરીર સામે જીવે, સંજોગ સામે જીવે. પછી એમ કે બે વર્ષ હજી આમ ખેંચી જાય ને તો બહુ મજાનું. અને શું કરવું છે આને કઈ ખબર નથી, અને કોઈ નિર્ણય નથી. આશાના તાંતને, આશાના તંતુથી આ કેવો એની સાથે આસપાસમાં બંધાયેલો છે. આશાના પાસમાં આનંદ ગંધીએ તો કેવી સરસ વાત કરી કે કૂતરાની જેમ ઘરે ઘરે ભટકે છે. આશા ધારણ કરી છે એટલે અહીંથી બટકું મળશે, અહીંથી મળશે, અહીંથી મળશે. લોભ જીવનમાં જાગે છે ત્યારે માન ગૌણ થઈ જાય. બે વાર જાય, ત્રણ વાર જાય, આને કહેશું, આને કહેશું, આમ કહીશ, આમ કહીશ, ભલે જરાક ખામું બોલે તો સાંભળી લેશું, પણ આપણે આપણું કામ કરાવી લેવું. આપણે અત્યારે લાભ લેવો છે એ લઈ લેવો, એને જે કહેવું એ ભલે કહીએ, જરાક થોડુંક બાજુમાં કરવું. આ લોભીઓ આમ ને આમ કૂટાતો પીટાતો અથડાતો અફડાતો આ સંસારમાં, અનંત સંસારની વિટમણામાં પડ્યો છે. આનો કોઈ દી નિકાલ આવતો નથી, આનો કોઈ દી અંત આવતો નથી. એન્ડલેસ સ્ટોરી છે સંસારની. જ્ઞાની કે છે આત્મભાવની અંદર જે છે, હવે એને સંસાર ભાવ નીકળી ગયો છે તો આત્મભાવે અમને સમાધિ છે અને ઉદય ભાવમાં ઉપાધિ છે. ભલે રે, કેમ કે અમે આત્મભાવમાં છીએ, અમે ઉદય ભાવમાં નથી. ઉદય સારો હોય તોય નથી, આ સમજવાનું છે. ઉદય ખરાબ હોય તો ન જોઈ કે હે પ્રભુ અટડે તો સારું, હવે આ સંસારથી તો થાય કા, આ ઉપાધિથી તો થાય કા. જ્ઞાનીએ એને ઉપાધિથી કીધી એવું નહીં, ચક્રવર્તી પત્ની જ્ઞાનીએ જ્ઞાનીએ ઉપાધિ કીધી છે, ખબર છે. રિદ્ધિ સિદ્ધિઓ એને જ્ઞાનીઓએ ઉપાધિ કીધી છે, એને સમાધિ નથી કીધી. આપણે ધારીએ થાય, આપણે કહીએ થાય, એવા અનુચરો હોય, એવા ઘરના સ્વજનો હોય, એવો ધંધો હોય, એવી બરકત હોય, એવી બધી સંપત્તિ હોય તો જ્ઞાની એને સમાધિ કીધી છે? સમાધિની વ્યાખ્યામાં ક્યાંય આવે છે કે તારું બધું માને, તારા સેવકો હોય, તારી ઓ આણ વર્તે અને ઘણી ખમા થતા હોય એ સમાધિનું સ્વરૂપ છે? ભૂલ નો થાય, આપણને એમ થાય કે જેટલું દુઃખકારક છે એટલી ઉપાધિ છે. અરે દુઃખકારક નહીં, સુખકારક થાય એ પણ ઉપાધિ છે, એ સમજાય. બધી વાતે મને સુખ છે, મારો પૈડો બોલ ઘરના લોકો બધા ઉપાડે છે, હવે ઉપાધિ કેવી કે સમાધિ કેવી, શું કેવું, શું ભૂલ ન થવી જોઈએ. તત્વની દ્રષ્ટિએ ભૂલ કરશો નહીં, મોડું થાય એનો વાંધો નથી. પરમાર્થ પામવામાં મોડું થાય એનો વાંધો, ભૂલ થાય એનો વાંધો છે, હાનિ છે. ભૂલ થાય તો હાનિ છે, ભ્રાંતિ થાય તો હાનિ. આવી ભ્રાંતિમાં ન રહેવું કે અનુકૂળતા છે એ ઉપાધિ ન કે, એ ઉપાધિ ન કહેવાય, એ ઉપાધિ જ છે. અનુકૂળતાને સમાધિ ન માની શકાય. ઉદય ભાવે ઉપાધિ છે. શ્રી તીર્થંકરે 13મા ગુણસ્થાનકે વર્તતા પુરુષનું નીચે લખ્યું છે તે સ્વરૂપ કહ્યું છે. કોને પત્ર લખ્યો છે કે ખબર નથી, પણ ગજબ વાત લખી છે. આ કૃપાળુ દેવે તો એમનું આ કયું પ્રકારનું સ્મરણ જ્ઞાન હશે. શ્રી તીર્થંકરે 13મા સ્થાનકે વર્તતા પુરુષનું નીચે લખ્યું છે તે સ્વરૂપ કહ્યું છે. 13મા સ્થાનક ઉપર વર્તતો પુરુષ કેવો હોય એનું સ્વરૂપ તીર્થંકરે જે કહ્યું છે તે આ નીચે લખ્યું તે કહ્યું છે. અમે કહીએ છીએ કેવો સયોગી કેવડી, સયોગી કેવડીનું સ્વરૂપ છે. ક્ષીણમોહ ગુરુસ્થાનક અનંત ચતુષ્ટય જેના વિશે પ્રગટ થયા છે, ચાર ઘાતી કર્મનો જેણે સર્વથા નાશ કર્યો છે, એવા પુરુષનું સ્વરૂપ, એમની દશા કેવી હોય એ પાછી કોણે કહી છે? શ્રી તીર્થંકરે કહી છે. અને આ નીચે લખ્યું છે તે જે એણે કહ્યું છે એ અમે લખ્યું છે. આ પુરુષને કઈ ખોટું લખવાનું તો કોઈ કારણ જ નથી. અમુક બાબતમાં શ્રદ્ધા દ્રઢ થઈ જાય ને એટલે મજા આવી જાય, બહુ મજા આવી જાય. જેમ ગાંધીએ શ્રીમદને ઓળખાતું તરત કીધું કે એણે એક અક્ષર પણ બીજા ઉપર પ્રભાવ પાડવા લખ્યો નથી, અને જે અનુભવ્યું છે એ જ લખ્યું છે. લ્યો આ સિદ્ધિ વાત, એને ઓળખાણ પાકી થઈ ગઈ કે શ્રીમદ કેવા છે કેવા એ પછી વાત, પણ મને એટલું તો થઈ ગયું કે આ બિલકુલ પ્રમાણિક અને પારદર્શી પુરુષ છે. આ કોઈ દી ખોટું કીએ નહીં. એ કે મને ધર્મના પ્રશ્નો થયા, મેં એને પૂછાયા, એને મને જવાબ લેખો. મને એક ખાતરી હતી કે શ્રીમદ કોઈ દી મને ગેરમાર્ગે દોરે દે નહીં, કોઈ દી મારું હિત કરે નહીં, કોઈ દી મને ખોટે રસ્તે દોરે નહીં. કેટલી શ્રદ્ધા તરી ગયો મોહનદાસ, મહાત્મા થઈ ગયો. ને તો માઇકલ ધાત, મોહમ્મદ ધાત ઇસ્લામમાં ગયો હતો અને ક્રિશ્ચન થયો હતો માઇકલ તરીકે આવત, પણ મોહનદાસ મહાત્મા થઈને આ જગતમાં જીવી ગયો, જગત આખાની વંદના લઈને ગયો. વાત એટલી જ, પ્રશ્ન ઉભા થયા, પ્રશ્ન પૂછ્યા, કોને પૂછ્યા એ મહત્વનું. રાયચંદભાઈને મેં મારી ભીડ જે હતી એ મારા મનની શંકાઓ રાયચંદભાઈ પાસે મૂકી, કારણ કે એણે મારું હૃદય જીતી લીધું હતું. મને લાગતું હતું કે જે કહે છે એ મને ખોટે માર્ગે દોરશે. બસ આ શ્રીમદનું વચનામૃત હાથમાં હોય, એની મુદ્રા સામે બેઠા હોય, આ શ્રદ્ધા સાથે બેસો કે હું બરોબર ચોક્કસ એક યોગ્ય સ્થળે આવીને બેઠો છું, જે પુરુષના આશ્રયે બેઠો છું એના વચનથી મારું કોઈ અહિત કોઈ કાળમાં થવાની સંભાવના નથી. આવી પરમ શ્રદ્ધા, આવી આશ્રય ભક્તિ, નિશંક દ્રઢ શ્રીમદ રાજચંદ્રના વચન અને બોધ ઉપર હું જો મારી વિચારણા કેન્દ્રિત કરીશ તો મારું અકલ્યાણ નથી. જેમ ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ ભગવાનને અર્જુનને એક વાક્ય કીધું શ્રદ્ધા માટે, નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. હે અર્જુન, કલ્યાણને ઈચ્છનારો કરનારો એ કદી દુર્ગતિને પામતો નથી, તું એમ શ્રદ્ધા રાખીને અમારી સાથે ચાલ. સંશયાત્મા વિનશ્યતિ શ્રદ્ધાવાન લભતે નર. જે શ્રદ્ધાવાન છે તું પેલા, તને અમારામાં શ્રદ્ધા છે તો તું પામીશ, અને સંશયાત્મા વિનશ્યતિ. એ જ મહાભારતના યુદ્ધની અંદર હજારો લોકોને સંશય અને શંકા હતી એ બધા નાશ પામ્યા, અને જેને શ્રદ્ધા હતી એ તરી ગયા. પણ શ્રદ્ધા કરવામાં પુરુષ સાચો હોવો જોઈએ, પુરુષને ઓળખતા આવડવું જોઈએ, અને એ પુરુષને ઓળખવામાં કોઈ સંસારી કામના હોય તો પુરુષનો ઓળખાય. જેની ભજના કરવામાં જાણે અજાણે સંસારી કામનાનો ભાવ આવતો હોય, વ્યક્તિગત મહત્તા વેદાતી હોય તો પુરુષનો ઓળખાય. સર્વ સમર્પિત ભાવ જ્યારે આવે, પોતાના વ્યક્તિત્વનો પણ લેશ માત્ર અહંકાર ન હોય અને પ્રભુને અર્પિત થઈ જઈએ, ત્યારે જે આશ્રય ભાવ આવે અને એ આશ્રયથી અંદરના અવાજથી જે થાય આંખ ઉગાડતા કે આ પુરુષ એ સાચા છે, તો જજમેન્ટ કોઈ ખોટું નહીં પડે. સંસારના માપદંડ નહીં, અંદરનો આત્મા શું કહે છે. સૌભાગ્ય શ્રીમદને આ રીતે ઓળખા, લઘુરાજ સ્વામીએ શ્રીમદને આ રીતે ઓળખા, પહેલી દ્રષ્ટિએ થયું કે આ કોઈ અલૌકિક પુરુષ છે. આપણી ભદ્રિકતા, આપણી સરળતા આપણને સતની ઓળખાણ કરાવે છે. આપણી કુટિલતા સામે સત હોય તો એનાથી વિમુખ કરાવે છે. આપણે કઈ ભૂમિકામાં છીએ? આપણે શું જોઈએ છીએ? સંસારની હાઈ બળતરા જોઈએ છીએ કે મુક્તિ જોઈએ છે? એ તીર્થંકરનું સ્વરૂપ લખ્યું છે, 13મા ગુણસ્થાનકે વર્તતો પુરુષ. જો દેહ છે એને દેહથી વિરક્ત થયો નથી તો આયુષ્યનો યોગ છે, ગોત્ર કર્મ છે, નામ કર્મ છે અને વેદનીય પણ. બરોબર સમજાય ને? એટલે 8માંથી 4, 50% તો કર્મની પ્રકૃતિ હજી પડી છે. આત્મભાવને અર્થે સર્વ સંસાર સંવૃત્ત કર્યો છે જેણે, અર્થાત સર્વ સંસારની ઈચ્છા જેના પ્રત્યે આવતી નિરોધ થઈ છે, એવા નિર્ગ્રંથને સત્પુરુષને 13મે ગુણસ્થાનકે કહેવા યોગ્ય છે. આજે આગળ વાત મૂકીને કે 3 કાળને વિશે આ સંસારનું સ્વરૂપ હવે અન્યથા ભાષ્યમાન થાય એવું નથી. તત્વથી નિર્ણય થઈ ગયો છે કે સંસાર કેવળ ક્લેશરૂપ છે. એમ આ 13મા ગુણસ્થાનકે પહોંચેલો પુરુષ એની સ્થિતિ શું હોય છે? તો કે સર્વ સંસાર સંવૃત્ત કર્યો છે, આવતો રોકી દીધો છે. આખો સંસાર આશ્રવના રૂપમાં આ જીવના આત્મ પ્રદેશ ઉપર આવી રહ્યો છે, સમયે સમયે આવે છે, પણ જેને રોકી દીધો છે. અર્થાત સર્વ સંસારની ઈચ્છા જેના પ્રત્યે આવતી નિરોધ થઈ છે. હવે કોઈ સંસારી ઈચ્છા આત્માના પ્રદેશને સ્પર્શતી નથી. સ્થિતિને વિચારવીઓ આકરું લાગશે, જરા વિચારણા આકરી લાગશે, બહુ લાંબુ ન જાય તો ટૂંકાની અંદર ઘણીક વાર વિચારવો કે કેટલીક વાર કેટલાક પ્રલોભનો હોય છે સંસારમાં, અને કોઈ કેટલાક સાધક જીવો ભદ્રિક જીવો નક્કી કરે કે આમાં એમાં 1,00,000 રૂપિયા મળતા હોય તો મારે આ કઈ કામ કરવું નથી, હું એ સમૃદ્ધ કરું છું, થાય કે નહીં? સત્તાને રવાળે ચડાયેલો જીવ હોય, પૈસો હોય વગેરે, મારે ગમે તેટલું હોય હું સમૃદ્ધ કરું છું, મારી બધી ઈચ્છાને આવતી રોકું છું. ટેમ્પ્ટેશન ઘણું છે, પૈસો કમાઈશ, કોક દી આમ થઈ જશે, કોક દી આમ જે થવું હોય થાય, મારે કઈ જોઈતું. ઈચ્છાને નિરોધ કરવી, એક ક્ષેત્ર પૂરતી, આની ગુલામી કરીશ તો આમ મળશે, લાભ મળશે, મારે કાંઈ નથી જોતું. એને એ પૈસા આપે તો તમે રાખજો, મને લેશ માત્ર પણ એની ઈચ્છા નથી. માન અપમાનની જેને કામના ન હોય, ધન દ્રવ્યને ગમે તે રીતે મેળવવાની જેને કામના ન હોય, એ કેટલીય ઈચ્છાઓને નિરોધ કરી શકે છે, અનેક પ્રકારના દુરાચાર અને અનાચારથી બચી શકે છે. પાપનો ધંધો મારે નથી કરવો, કરોડપતિ નહીં બનાતું તો નહીં બનવું, મને એવી અબરખા નથી, મારે કરોડપતિ નથી થવું, પણ પાપનો વેપાર હું નહીં કરું, અસતનું આચરણ હું ના કરું, નીતિના બાંધા ઉપર પગ દઈને બાપ 5 પૈસા કમાઈ અને સમાજના નામના મેળવી છે, મારે એવી નથી મેળવવી. અનેક પ્રકારના નાના નાના ક્ષેત્રો છે કે જે ક્ષેત્રને મર્યાદા કરે છે, આને તો સમસ્ત સંસારની મર્યાદા કરે છે. આ 13મા ગુણસ્થાનકે બિરાજમાન પુરુષે એ ક્યારે જાય કે જ્યારે એનો છેલ્લો લોભનો કણિયો વયો જાય ત્યારે. કૃપાળુ દેવે અંતિમ પદમાં કહ્યું છે ને, નહીં તૃષ્ણા જીવ્યાતણી મરણ યોગ નહીં ક્ષોભ, મહાપાત્ર તે માર્ગના પરમ યોગ જીતલોભ. આ જીતલોભ જયારે થાય ત્યારે વિતરાગ થાય, લોભ એ છેલ્લામાં છેલ્લો જાય, છેલ્લામાં છેલ્લો લોભ જાય. જેને લોભ એટલે કે આવી કોઈ પણ પ્રકારની ઈચ્છા, કોઈ પદાર્થની, એના અંશની, મને કોઈ જગતમાં કોઈ ચીજ જોઈતી નથી, કેમ કે એ જે ચીજ છે એ કેવળ ક્લેશરૂપ છે. તો અહીંયા કહે છે કે સર્વ સંસારની ઈચ્છા જેના પ્રત્યે આવતી નિરોધ થઈ છે. આ 13મા ગુણસ્થાનક ઉપર સંસારી જીવ વીરતીના પરિણામ કરે એટલે પોતપોતાના ક્ષેત્ર ઉપર એની ઈચ્છાઓ આવતી અટકાવી શકે. 12 વ્રત શું કરવાનું છે? ઈચ્છાઓને આવતી રોકવાની, દિશાઓના બંધન લેવાના, સંક્ષેપના બંધનો લેવાના, બધી ઈચ્છાઓ રોકાઈ જાય, વાત પૂરી થઈ ગઈ, અહીંથી વધારે મારે કઈ જોઈએ નહીં.
એવા નિર્ગ્રંથને મન સમિતિએ યુક્ત, વચન સમિતિએ યુક્ત, કાય સમિતિએ યુક્ત, કોઈ પણ વસ્તુને ગ્રહણ ત્યાગ કરતા સમિતિએ યુક્ત, દીર્ઘ શંકા આદિનો ત્યાગ કરતા સમિતિ યુક્ત, મનને સંકોચનાર, વચનને સંકોચનાર, કાયાને સંકોચનાર, સર્વ ઇન્દ્રિયોના સંકોચપણે બ્રહ્મચારી, ઉપયોગપૂર્વક ચાલનાર, અહીંયા મન વચન કાયા એની ઇરિયા સમિતિ, ભાષા સમિતિ, એસણા સમિતિ, આદાન પ્રદાન સમિતિ, આ પાંચેય સમિતિને ત્રણ ગુપ્તિ, મનોગુપ્તિ, વચન ગુપ્તિ, કાય, આઠેય સમિતિ યુક્ત જેનો વ્યવહાર છે, પ્રત્યેક બાબતની અંદર ઉપયોગ છે, સહયોગી છે, દેહધારી છે, મન વચન કાયના યોગ છે અને સાથે ચાર પ્રકૃતિઓ છે કર્મની, તે સમયે પણ એ કે છે એ સમિતિથી યુક્ત છે. સમિતિ એટલે જૈણા, યત્ના, ઉપયોગ, જાળવણી, સાવધાની, સતર્કતા, જાગૃતિ, જેની પ્રત્યેક ક્રિયામાં, શ્વાસ લેવામાં પણ જેની જાગૃતિ છે, શ્વાસ લેવામાં પણ જેની જાગૃતિ છે, એ કાયાના યોગને ફેલાવવામાં પણ જેની જાગૃતિ છે. કેવી જાગૃતિ? એ સૂતો હોય, એક જ પડખે સૂતો હોય, ચરોડો બાજુમાં હોય અને પડખું ફેરવવું હોય તો પેલા હાથેથી એ જૈણા કરી લે, પછી જ પડખું ફરે. ઊંઘમાં ઊંઘમાં આપણે એમ થાય કે ઊંઘમાં ઊંઘમાં થાય. ઉપયોગની ધારાનું જોર એટલું બધું છે કે અજૈણાપૂર્વક એ કઈ પ્રવૃત્તિ થતી નથી એની કાયાની. અને ગાનપણમાં તો ઊંઘમાં ઊંઘમાં ઘરની બહાર નીકળી જાય, એ થાય. આવો પ્રશ્ન કરે ત્યારે પ્રશ્ન કરે એવું જ કહેતું હશે, શું આટલી બધી જૈણા રાખે મારા સાહેબ? જ્ઞાની પુરુષ, સાધક, શ્રાવક કે એને પડખું ફરવું હોય તો એનો હાથ આમ જાય, પેલા ચરોડો ફરી જાય, પછી એમ થાય, એમાં તને શંકા થાય છે. અને તું ગાંડો થઈને બહાર નીકળી જાસ, રસોડામાં જઈને કઈ ખાઈ પીને પાછો હોઈ જાસ, એમાં વાંધો નહીં, તો કે એવું જ થાય હો. ગાનપણની શ્રદ્ધા છે આપણને, ગાનપણની શ્રદ્ધા છે, શાણપણની નથી. આ આપણે શું કેવું? આ વિચારશીલ, આ પાછો પોતાને વિચારશીલ માને એવી શ્રદ્ધા જ્ઞાની, અજાણતા પણ કોઈ જીવની વિરાધના કરે નહીં. જીવ પ્રત્યેનો એનો ભાવ, એની જાગૃતિ, એની યતના એવી જોરદાર થઈ જાય કે સંસારના મન વચન કાયાની પ્રત્યેક પ્રવૃત્તિ થતા થતા, જાણતા અજાણતા પણ એનાથી કોઈ જીવની વિરાધના થાય નહીં. આટલી જાગૃતિ એને સતત વર્તતી હોય કે એના રોમ રોમની અંદર આ જાગૃતિ હોય, એના રોમ રોમમાં જાગૃતિ હોય. એટલે કે છે કે સર્વ ઇન્દ્રિયોના સંકોચપણે બ્રહ્મચારી, ઉપયોગપૂર્વક ચાલનાર, ઉપયોગપૂર્વક ઉભો રહેનાર, ઉપયોગપૂર્વક બેસનાર, ઉપયોગપૂર્વક શયન કરનાર, ઉપયોગપૂર્વક બોલનાર, ઉપયોગપૂર્વક આહાર લેનાર અને ઉપયોગપૂર્વક શ્વાસોશ્વાસ લેનાર, આંખનું એક નિમિષ માત્ર પણ ઉપયોગ રહિત ચલન ન કરનાર, કે ઉપયોગ રહિત જેની ક્રિયા નથી તેવા આ નિર્ગ્રંથને એક સમયે ક્રિયા બંધાય છે, બીજે સમયે વેદાય છે, ત્રીજે સમયે તે કર્મરહિત હોય છે, અર્થાત ચોથે સમયે તે ક્રિયા સંબંધી સર્વ ચેષ્ટા નિવૃત્ત થાય છે. આ સહયોગી, આ અર્યંત દશા જેને આપણે જીન કહીએ છીએ, સર્વજ્ઞ કહીએ છીએ, કેવડી કહીએ છીએ, અર્યંત કહીએ છીએ, તીર્થંકર કહીએ છીએ, આ પાંચ નામ છે. તેરમા સ્થાનક ઉપર બિરાજમાન આત્માઓના પાંચ પદ યુક્ત વિશેષણ નામો આપણે ત્યાં છે, અર્યંત, જીન, કેવડી, સર્વજ્ઞ અને તીર્થંકર. કોઈ પણ નામે કયો તો તેરમા ગુણસ્થાનક ઉપર બિરાજમાન, સહયોગી, મન વચન કાયાના યોગ સહિત, અને મન વચન કાયાના યોગ સહિત છે એટલે આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય કર્મની પ્રકૃતિ વિદ્યમાન છે, અને છતાં પણ આવો પુરુષ દેહધારી હોવા છતાં પણ એની દેહની પ્રત્યેક ક્રિયામાં ઉપયોગ આત્માનો છે. આ ઉપયોગપૂર્વક ચાલનાર, બેસનાર, ઉભો રહેનાર, સુનાર, તો ઉપયોગ કેનો? આત્માનો, આત્માના ઉપયોગથી. ઉપયોગ એટલે જૈણા, સતર્કતા, સાવધાની, અવેરનેસ, એ હંમેશ જાગૃત છે. એક જાગૃત આત્મા, એક જાગૃત ચેતના છે, એનું ઉત્કૃષ્ટ સ્વરૂપ છે. ચેતનાનું ઉત્કૃષ્ટ સ્વરૂપ જાગૃત ચેતના, ધધકતી ચેતના, ધબકતી ચેતના, જીવંત ચેતના. એ જો કોઈ જોવી હોય કે આ જગતમાં આત્માનું સામર્થ્ય શું, ચૈતન્ય કેવી પ્રકારે જાગૃતપણે હોય તો ચૈતન્ય કેવી રીતે રહે જળના સંદર્ભમાં, આવું જો ઉદાહરણ, આવું કોઈ દ્રશ્ય જોવું હોય તો કે છે અરિહંતની ચેતના. અને જે જીન અરિહંત ઓળખાશે તે દિવસે જ આ જીવને સિદ્ધપદ ઓળખાશે. અરિહંતનું ઓળખાણ થયા વિના સિદ્ધપદની કોઈ કલ્પના આવી સંભવિત જ નથી. અરૂપીને અમૂર્તને શું ઓળખે જો સહયોગીને નથી ઓળખી શકતો તો. એટલે ભગવાન કુંદકુંદાચાર્યજીએ કહ્યું, જે જાણતો અરિહંતને ગુણ દ્રવ્યને પર્યય વડે, તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય કરે. એ જરાય મોહથી ભૂલ નથી કરતો, જરાય એને મોહ ન થાય, સ્પષ્ટપણે જાણે. અદભુત એની ચેતના છે. એ જીન સ્વરૂપની અંદર છે, સહયોગી સ્વરૂપમાં છે, ત્યારે બધી જ ક્રિયા છે. મન વચન કાયાના યોગની બધી જ ક્રિયા છે. અહીંયા તો કૃપાળુ દેવે લખ્યું છે, એટલે આપણે તો બીજી ક્યાં વાત. એમણે આહાર પણ લખ્યું છે, ઉપયોગપૂર્વક આહાર લેનાર. આહાર ન હોય એવી બધી વાત જે હશે તે અહીંયા આ જ્ઞાની પુરુષ લખે, પરમ જ્ઞાની છે. એમને કઈ બીજું તો કઈ લખવાનું, તીર્થંકરે કહ્યું છે, લખ્યું છે, આંખનું એક નિમિષ માત્ર પણ ઉપયોગ રહિત ચલન ન કરનાર, એ ઉપયોગ વિના આંખનું મટકું પણ મારતા નથી. એટલે બધું આવી ગયું ને, આપણે બાકીની ચર્ચા કરી એના કરતા અહીં સુધી પહોંચીએ કે નિમિષ માત્ર પણ આંખનું એક ચલન ન કરે જે, એટલે પાપણો હલે, મટકું મારીએ જેને આપણે કહીએ, એ પણ ઉપયોગ વિના ન થાય. એટલે એ વખતે પણ એની જાગૃતિ હોય કે કોઈ જીવ ત્યાં નથી ને, અને પોતાને સર્વજ્ઞતા છે, એટલે જીવનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્વરૂપ પણ તે સમયે એને જ્ઞાત છે. આપણને નથી દેખાતું, આપણને તો સ્થૂળ એ દેખાતું સ્થૂળ. જ્ઞાની સૂક્ષ્મને પણ જુએ છે, જાણે છે, અનુભવે છે. એટલે જ્ઞાની સૂક્ષ્મની પણ જૈણા કરે છે, અને એટલે જ કારણે એનું કોઈ એવું કર્મ બંધાતું નથી. કેટલો કાળ જીન અવસ્થા પ્રાપ્ત કર્યા પછી ભગવાન ઋષભદેવ સંસારમાં રહ્યા, 1,00,000 પૂર્વ વર્ષ. 1,00,000 વર્ષ સુધી તમે મન વચન કાયાથી રહ્યો ને કઈ કર્મ ન બાંધો, ખ્યાલ પડે છે? શરીર છે, ઇન્દ્રિયો છે, એના વિષયો છે, સંસાર છે, પ્રવર્તન છે, અને આની અંદર યોગથી કર્મ બંધાય છે. એ તો આપણે જોયું, તો યોગ તો હાજર છે કર્મબંધનું કારણ. અને 1,00,000 વર્ષનો સમય છે, 2-5 મિનિટો તો એમ કહે કે તમે સમાધિ કરીને બેસી ગયા, વાત પૂરી થઈ ગઈ. પ્રભુ પૃથ્વીના પાટલે 1,00,000 વર્ષ સુધી આપ વિચરો અને એકેય કર્મ ન બંધાય, જાણતા અજાણતા પણ. આયુષ્યનું કર્મ બંધાય, નામનું બંધાય, ગતિનું બંધાય. અને આ જીવ તો સમયે સમયે અનંત કર્મનો વ્યવસાયી છે. અમે તો સમયે સમયે કર્મ બાંધીએ છીએ. આ આપણી બંધ અવસ્થા, એની અબંધ અવસ્થા, બંનેની સ્થિતિ સમાન. બંને મન વચન કાયા યુક્ત જ છે, બીજું કઈ નથી. એને 5 ઇન્દ્રિય છે અને આપણને પણ 5 જ ઇન્દ્રિય છે. એ સંઘની છે ને આપણે સંઘની છીએ, કાંઈ ફેર નથી, સમજી લેજો. આપણે બંધમાંથી નવરા પડતા નથી અને એ એક પણ બંધને થવા દેતા નથી. હવે એને આત્મા છે એના શરીરમાં, આપણા શરીરમાં આત્મા છે. જ્ઞેશ્વરમાં પણ ચૈતન્ય છે, અને જેવું ચૈતન્યનું સામર્થ્ય જીનના ચેતનનું છે એવું સામર્થ્ય ગુણ અપેક્ષાએ, શક્તિ અપેક્ષાએ આ જીવનું પણ એટલું જ છે. કેમ કે આ જીવ જયારે જીન થશે ત્યારે કઈ ઈ કઈ હોડા ની છે ને આપણે 15 થવાના છે, એનો રૂપિયો 100% ને આપણો 98% 100% થાય. આત્માનો એક ગુણ કે એની એક પણ શક્તિ વધઘટ થતી નથી. આવરણ આવે, એને આવરણ આવે, બાકી મૂળભૂતમાં ચાલી જાય એવું બનતું નથી. આવી સ્થિતિની અંદર સંસારી જીવ અને આ જીનેશ્વરની અવસ્થાનો જીવ, આ બે ની અંદરનો ફરક તો કેવળ ઉપયોગ. અને એ ઉપયોગનું કારણ એને સમસ્ત સંસારને સંવૃત કર્યો છે, સંસારની બધી ઈચ્છાને નિરોધી છે. અને આણે સંસાર સમસ્ત ખુલ્લો રાખ્યો છે કે ચારે બાજુથી સુખ, પદાર્થના સુખ અને પદાર્થના સુખના કારણો અમને મળો, અમને પ્રાપ્ત થાઓ, એ અમારું કલ્યાણ કરો અને અમને આનંદમાં અમન ચમન કરવા દો. બસ આ એક ભૂમિકાના બદલ ઉપર બે ભૂમિકા જીવની, એક પરિભ્રમણની અને એક જેને સંસાર કેવળ ક્લેશરૂપ છે, એટલે સમસ્ત સંસારની ઈચ્છાને જેણે નિરોધી દીધી છે એ પણ સંસારમાં છે. ભગવાન મહાવીરે 30 સુધી આ પૃથ્વીના પાટલે વિચરણ કર્યા છે અને આટલા ચોમાસા કર્યા છે, 30-30 ચાતુર્માસ ભગવાને પણ કર્યા છે. અને છતાં ઇન્દ્ર મહારાજા જયારે કહે છે કે પ્રભુ આયુષ્યને એક ઘડી લંબાવી દો, કામ થઈ જાય આપણું, બીજા કર્મ ન બાંધવા હોય તો ન બાંધતા, આ જરાક થોડુંક એક ઘડીનું આયુષ્ય લંબાઈ જાય તો કામ થઈ જાય. દેવાધિદેવ ઇન્દ્ર, આયુષ્ય હવે લંબાવી શકાય નહીં, કેમ કે લંબાવવા માટે આયુ કર્મ બાંધવું પડે અને કર્મ બાંધવા માટે કસાઈ લાવવા, આ કસાઈ ક્યાં લેવા જવા? એ મન વચન કાયા યુક્ત છો, એ બધું સક્ષમ છે. હવે અમે કર્મ બાંધી શકીએ એવી અમારી ચિત્તની અવસ્થા નથી, ત્રણ કાળને વિશે સંભવિત નથી, તો તું અત્યારથી ક્યાં માંડસ? ભગવાન આયુષ્યનું એનું લંબાતું નથી એટલા માટે કે આયુષ્ય છે એ દેહની સાથે જોડાયેલું છે અને દેહનું કર્મ સાથે જોડાયેલું છે. તો કર્મ બંધ તો જીવ કરે તો થાય, અને જો ચેતન કરતું નથી, નથી થતો તો કર્મ. આ જીનેશ્વર ભગવાન જે ચેતનામાં છે એ કહે છે કર્મ હવે અમારાથી થઈ શકે. કેવી અદભુત દશા! જૈન દર્શનમાં આખી પારમાર્થિક પ્રગતિનો કન્સેપ્ટ આપ્યો છે, કેટલો ક્લિયર, એટલો સાયન્ટિફિક. આ જેને વિતરાગ વિજ્ઞાન જેને કહીએ, વિજ્ઞાન કોઝ એન્ડ ઇફેક્ટ, આઈ કેન નોટ ગીવ કોઝ. હવે આ આયુષ્ય લંબાવવા માટે હું એને કંઈ પણ કારણ આપી શકું એમ નથી, તો કોઈ અસર થઈ શકે નહીં. એ આયુષ્ય કઈ જાદુના ખેલથી ન થાય, કર્મથી થાય, અને કર્મ તો કરીએ તો થાય, અબંધ અવસ્થામાં કર્મ થતા નથી. ભલે ને શરીર હોય કર્મ બાંધવા માટેનું, અને આ જ શરીરના યોગથી અનંતકાળ ભયમો, અજ્ઞાન અવસ્થામાં, જ્યાં જ્ઞાન અવસ્થા થઈ તો એ જ શરીર એની મુક્તિનું કારણ બન્યું, નહીં તો એ જ શરીર અનાદિનું પરિભ્રમણનું કારણ આ શરીર જ હતું. આવી અદભુત અવસ્થા, પણ વિચાર એનો બેઝ શરીર સાથે નહીં. હવે ફરીથી કેન્દ્ર સૂત્ર, વિચારવાન પુરુષને કેવળ ક્લેશરૂપ પાસે છે એવું આ સંસાર, તેને વિશે હવે ફરી જન્મવાની નિશ્ચળ પ્રતિજ્ઞા છે. આ પ્રતિજ્ઞા લઈને બેઠા છે કે ફરી આ સંસારમાં કોઈ કાળે, ત્રણ કાળમાં આવવું નથી. તો તું મને હવે ક્યાં કહેશે ઘડી આવ? વાત પૂરી થઈ ગઈ. આયુષ્ય પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જોઈ, પાત્ર પૂટી ગયું, તૂટી ગયું, છૂટી ગયું, જે થવાનું હશે તે થશે. એ પાત્ર સાથે હવે અમારો આત્મભાવે કરીને, ફરી આત્મભાવે અમે ન જોડાય, આ દૈહિક પાત્ર સાથે અમે આત્મભાવે જોડાયેલા નથી, માટે એ શક્યતા નથી. ઇન્દ્ર મહારાજા તમે તમારું કામ કરો, અમે અમારું કરીએ. અરે જીનેશ્વરના શાસનના ન્યાય તો જુઓ, જૈન શાસનના સિદ્ધાંતો જુઓ, તત્વની દ્રષ્ટિ જુઓ. એક વાર જો જીવ આ સંકલ્પની અંદર આવે છે, એને સર્વથા કર્યું. આપણે સર્વથા ન કરી શકીએ, પણ યથા ભૂમિકા થાય કે નહીં, અને યથા ભૂમિકા થાય તો તદ અનુરૂપ સમાધિ સુખનો અનુભવ થાય કે નહીં. તો વાનગી ચાખવાનું તો શીખીએ, ફૂલ ડીશ ન બનાવીએ તો કઈ નહીં, સેમ્પલ બનાવવું. આ મુમુક્ષુ છે એ સેમ્પલની અવસ્થાવાળો જીવ છે. એ 12 વ્રતની અંદર આ બધા સેમ્પલ છે, એ 14 ગુણસ્થાનક એ બધા સેમ્પલ છે. ક્રમશઃ પ્રગતિ કરીને, ક્રમે કરીને એ જીવ મુક્તિપણાને પામે. પણ તત્વથી નિર્ધાર થવો જોઈએ. એ તત્વનો નિર્ધાર તો પૂર્ણ પરમાત્માનો પણ એ જ અને મુમુક્ષુનો પણ એ જ, એમાં કઈ ફેરફાર પડે નહીં. એક એક સંસાર ક્લેશરૂપ છે ને, આપણે કઈક થોડો ક્લેશરૂપ છે ને થોડો હારો છે એવું હાલે, પતિ કે ન હાલે. જેવો નિશ્ચય અમારો છે જીનેશ્વરનો તીર્થંકરનો, એવો જ નિશ્ચય આ મુમુક્ષુનો. આ બે ટેલી થાય એટલે શરૂ થઈ જાય સાધનામાં, પછી ગુણસ્થાનક ને પગથિયા શરૂ થાય. પછી તું પેલે પગથિયે કે ચોથે કે આઠમે કે દસમે પછી નક્કી કરશું. પેલા નક્કી તો કર કે ભૂમિકા એ બે સમાન છો. એ 14 મે ચડી ગયો પણ ભૂમિકા એ સમાનતા થયા પછીની વાત છે આરોહણની.